એટલે પહેલું વ્યવહાર સંકેત, તો એને જીવ અજીવની તો ખબર હોવી જ જોઈએ. કેમ કે નિશ્ચય સંકેત પ્રાપ્ત ક્યારે થાય? જીવ જાણે તો. પછી આત્માની અનુભૂતિ કરવી છે, કોની અનુભૂતિ કરવી છે? જીવના જીવમાંથી જીવની કરવી છે. ભેદ તો જાણવો જ જોઈએ. હવે પોતાના સ્વરૂપની અંદર જે જીવન છે એની અંદર જ આ વ્યવહાર સંકેત ને આવ્યું. શું જાણવું છે? કે શરીર અને આત્મા અત્યારે સંયોગી સ્વરૂપ છે. હવે એને આ જીવ અને હજી વ્યવહાર સંકેત એની પાસે છે કે દેહ તે અજીવ, દેહ તે અજીવ અને હું તે, હું દેહાદી સ્વરૂપ, હું શરીરમાં છું, શરીર તે હું હું શરીરથી ભિન્ન છું છતાં શરીર માં છું પણ શરીર. આ વ્યવહાર સંકેત પર આ પાકું નથી. ખ્યાલ આવે છે કેમ સંકેત નથી થતું? એ
આપણે રોજ ઘરમાં રહીએ છીએ તોય આપણને નથી થતું. હું ઘરમાં છું પણ હું ઘર નથી.
એટલી બધી વાત શાસ્ત્રકારો બહુ મહત્વનું કે જીવને બહુ માર્ગ સરળ છે પણ આને વિચાર જ કરતો નથી. સાંભળી લે ને બોલી લે ને ગમે તે. અરે પણ અજીવ સુપરફ્લુઅસ બુદ્ધિ કક્ષાએ તને કહ્યું કે જીવને અજીવના ભેદ કર, તો જીવને અજીવના ભેદ બહાર જગતમાં કરશે. કરવાના છે ક્યાં? જ્યાં જીવને અજીવ સંયોગી થઈ ગયા છે અને અજીવમાં જીવનો ભાસ થાય છે, ભ્રાંતિ થાય છે, એ તોડવાની છે. હવે આ જે છે અજીવ છે તો જાણે છે, એ જાણીને એને સંકેત થાય કે થાંભલો અજીવ છે, હું જાણું છું મને વ્યવહાર સંકેત છે. થાંભલો અજીવ છે એનાથી વ્યવહાર સંકેત નહીં, પગ અજીવ છે, ખબર છે? એને થવું જોઈએ. ચિંતનની ધારાથી જ્ઞાનનો ઉઘાડ છે. આ જે છે જ્ઞાનનો ઉઘાડ, અને આપણે પછી જેમ લક્ષ્ય કરવું જોઈએ ત્યાં નથી કરતા. વ્યવહાર સંકેત એટલે જીવ અજીવના તત્વ ઉપર શ્રદ્ધા. હવે એ જીવ અજીવના તત્વ ઉપર અત્યારે પ્રયોજનભૂત શું? તો કે શરીર અને આત્મા એ જીવને અજીવનો ભેદ થાય છે. અરે તો સાચું ને, તો વ્યવહાર સંકેત થશે તો તને એમાંથી ભેદ થતા અજીવમાંથી દ્રષ્ટિ ખસતી જશે, અજીવનું મહત્વ ઓછું થતું જશે, અજીવની ગૌણતા થશે, અજીવ સાથે થયેલી એકતા બુદ્ધિ એ તૂટતી જશે, અને એકતા બુદ્ધિ તૂટે એટલે મોહ તૂટતો જાય. તો અજીવની સાથે પોતાની એકત્વ બુદ્ધિ છે એનો જે મોહ છે એને કારણે કશાયના પરિણામ છે એ બધા જ કડભૂસ થઈ જાય. કે ભાઈ અજીવ છે એ તો અજીવ છે, અને જાણે છે તે જીવ છે, હું તો જીવ છું, અને બંને તત્વ જુદા છે, બંને ભિન્ન છે, બંનેના લક્ષણ જુદા, બંનેના ગુણ જુદા, બંનેના ધર્મ જુદા. કોઈ રીતે બંને તત્વને ક્યાંય મેળ નથી. આ જે કંઈ મળ્યા છે એ સંજોગ છે. સંજોગ એ શાશ્વત નથી, સંજોગ એ સ્વભાવ નથી, સંજોગ એ કાયમી નથી. સંજોગ તો બદલાયા કરે, પરિવર્તનશીલ છે એનું નામ સંજોગ. તો એ ભાવ જ્યારે શરીર ઉપર જ્યારે જ્યારે, એટલે કૃપાળુ દેવે કેટલી સરસ વાત મૂકી, આ બધા એક બાજુ શાસ્ત્રો સંકેત ઉપરના બબે ગ્રંથ, ચાર ચાર ગ્રંથ સંકેતના વાંચે અને કે હું દેહાદી સ્વરૂપ નથી, અને તરત જ આગળ કે દેહ નથી એટલે દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, તો શું છો તું? એમાં ને એમાં તો હું શુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી એવો આત્મા. એમ આત્મભાવના ભાવતા ભાવતા જીવ લયે કેવળ જ્ઞાન, નિશ્ચય સંકેત. એક જ મંત્રની અંદરની પાછી ભાવના આપી. આ શું કરવાનું? ભાવના ભાવવાનું. આપણે બોલવા સુધી છીએ, બહુ તો વિચાર સુધી છીએ, ભાવના સુધી પહોંચતા નથી. શું દેખાતું? જીવ અજીવનું આપણને તર્કથી બરોબર છે, ભાવના સુધી નથી પહોંચતા. કે જે બોલે છે તે પણ હું નથી, જે બોલાય છે તે પણ હું નથી. ના, એ વાણીથી બોલાય છે, પછી વિચાર કરે કે એ બધાની સત્તા કોની છે જેનાથી બોલાય છે. તરત જ આ એક એક વસ્તુ મગજમાં આવે તો આ જેને કહીએ કે જીવ હવે ભાવના ભાવતા શીખી ગયો છે. અને આખું જૈન દર્શનનું મૂળ છે ને એ તત્વજ્ઞાન નથી પણ ભાવના છે. બાર ભાવના તીર્થંકરોએ પણ આ બાર ભાવના ભાવીને સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું, એમ શબ્દ પ્રયોગ છે જ્ઞાનીઓ. તીર્થંકરોએ આ ભાવના ભાવી છે એટલે એમના ઉપર પણ જ્યારે પરિસર આવ્યા છે, ઉપસર્ગ આવ્યા છે, એ સહન કર્યું છે એણે અને પાર કરી ગયા છે, એને ભાવના ભાવી કે આ અનિત્ય છે, અસરળ છે, આ સંસાર છે, અસાર છે, આ બીજું અન્ય છે તે હું નથી, અને એકત્વ હું એકલો છું, કર્મનો કરતા અને ભોગતા હું એકલો છું, જન્મ મૃત્યુ માટેનો હું એકલો છું, પરિભ્રમણમાં હું એકલો છું. અને એમાં આ વિચાર બીજાનો, અન્યનો જો આવે, અન્ય સાથેને વિચારની સાથે એકતા બુદ્ધિ થાય, એ આશ્રવ છે, એ કર્મનું દ્વાર છે. પણ એનાથી જુદું થવું તે સંવર છે, અને એ ભાવને ખંખેરી નાખવો તે નિર્જરા છે. પણ એને માટે ધર્મ પામવો એ દુર્લભ છે, અને એ ધર્મને બોધિના રૂપમાં પકડાવવો એ અતિ દુર્લભ છે. ભાવના ભાવે, ભાવના ભાવે, ભાવના ભાવે. આપણો સ્વાધ્યાય માત્ર શબ્દથી સીમિત છે, ભાવના સુધી જતો નથી. જેટલું જેટલું આપણે સમજી લઈશું ને, અને એવી જેને કહીને કે અહમ ભાવની આ કુટેવ છે, કે જેવી વાત સમજાય કે ને બુદ્ધિથી, એટલે ઈતિ કરી રહી કે હવે મારે કંઈ વધારે સમજવાની જરૂર નથી, બીજા સમજે, મારે મને સમજાઈ ગયું. ક્યાં સમજાયું એને? કયા સ્તરે? બુદ્ધિના સ્તરે. ભાષા સમજો, એનો ન્યાય સમજો, એનો તર્ક સમજો, શબ્દનો અર્થ સમજી ગયો, બુદ્ધિના સ્તરે સમજી ગયો. એને ખબર નથી કે બુદ્ધિના સ્તર પછી હવે જો સાચું સમજાયું હશે તો ભાવના સાચી, અને સાચી ભાવનાનું પરિણામ જે છે એ પરિણતિ થશે જીવની, અજીવની. અને જીવને અજીવની પરિણતિ નથી, શબ્દોમાં બોલવા સુધીનું છે, અને બહુ તો બુદ્ધિથી સમજવા સુધી તો સમજાય. બુદ્ધિથી એટલો તો ફેર છે પશુમાં અને મનુષ્યમાં. અને જે વ્યવહારિક જ્ઞાન જેને ભાષાનું વધારે લીધું છે, ભૈણો ગૈણો છે, એને આપણે કહીએ તોય નથી સમજતો, પણ એ સમજણ અહીંયા કીધી નથી. ભણેલા છે જલ્દી સમજે, ભણેલાનો મોક્ષ થાય જલ્દી કે ભાવિકનો મોક્ષ થાય? તો હજી જીવની અંદર એમ છે કે ભણેલા ગણેલા લોકો છે તોય ધર્મ નથી કરતા, એ નો જ કરે, કારણ કે ભૈણો છે. એ ક્યાંથી કરે? એને એનું ભણતર આડું આવશે. શું કામ આડું આવશે? કે બુદ્ધિના સ્તર ઉપર માનીને, પોતાની પૂર્ણતા માનીને અટકી જાય છે. પતી ગયું, મને બધી ખબર છે, હું જાણું છું બધું, મને બધું આવડે છે, કયો તો બોલી જાઉં, ફરીથી કહી દઉં બધું. એને 100 માંથી 101 માર્ક આવે. ભાવનાવાળાને કદાચ કે હું કહી નહીં શકું, પ્રભુ તમે શું કીધું છે, તમે જે કહ્યું છે એ હું ફરી કહી નહીં શકું, એના ન્યાય એના તર્ક એકે હું આપી નહીં શકું, કોઈ મારી પાસે સ્મૃતિ નથી. પણ ભાવ છે, કેમ કે આત્માનું ભાવ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે એ ભાવ સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ એ આત્મા નથી. પુનિતાબેન, શબ્દ સ્વરૂપ એ આત્મા નથી, આત્માની સત્તાથી શબ્દો થાય છે એ વાત જુદી છે. આત્માની સત્તાથી આ પ્રવર્તન છે બધું, વાણીનું છે, મન વચનનું છે, એ પ્રવર્તન આત્માની સત્તાના કારણે છે. આત્માની સત્તા જો અંદર વિદ્યમાન નથી તો અજીવનું કંઈ પ્રવર્તન નથી, અજીવનું પ્રવર્તન જીવની સત્તાના આધાર ઉપર એના થકી જ છે. વ્યવહારિક કેળવણી છે એટલે બુદ્ધિ છે કે એટલા બધા સંકલ્પ વિકલ્પ કરે, તર્ક કુતર્ક કરે. એટલે બીજું એમ કે તમે ભેણા નથી, અમને એવું ન આવડે, તમને જાણો. અને આ એમ સમજે કે મને વધારે, તો વધારે ભેણો તો વધારે ભટકશે, કારણ કે ત્યાં એક ભ્રાંતિ ઊભી થાય છે. બુદ્ધિના સ્તરથી વાતને પકડાઈ જાય પછી ઊંડાણમાં જવાનું એ જતો નથી. એને મિથ્યા સમતા અથવા મિથ્યા સંતોષ આવે છે કે મેં જે કાંઈ ઉપદેશમાં આવ્યું, બોધમાં આવ્યું, શાસ્ત્રમાં આવ્યું એ બધું મને ખબર, આઈ નો ઇટ. હવે એને ખબર નથી કે તું યુ નો ઇટ, યુ નો એટ ધ સ્ટેજ ઓફ લેંગ્વેજ એન્ડ મિનિંગ ઓફ દેટ વર્ડ, નથિંગ એલ્સ, નથિંગ બિયોન્ડ દેટ. આ વાત બિયોન્ડની છે, આપણે કાલ પરમ દિવસે કરી હતી, બિયોન્ડની છે. શબ્દથી પર, વાણીથી પર, ભાષાથી પર. સમવસણમાં ભગવાનના બોધને તિર્યંચના જીવો પણ સંકેત પામી જાય, જો પાત્ર જીવ હોય તો. હવે એ કઈ શબ્દ અને તિર્યંચનો અને એને કઈને કયો તિર્યંચનો જીવ ને કેટલી પ્રકારના જીવ તિર્યંચના, અને મનુષ્યમાં પણ કેટલી પ્રકારના. પણ પ્રભુની વાણીને એક અતિશય મૂક્યો છે, અતિશય એવો છે કે જીવો પોતપોતાની ભાષામાં પ્રભુના બોધને એટલે એના ભાવને, કેમ કે ભાવમાં બે વચ્ચે સમાનતા છે, સિદ્ધમાં છે એ જ આમાં છે. અને આપણી મુશ્કેલી જો હોય તો એ છે કે આપણે ભાવના સ્તર સુધી જતા જ નથી, પહોંચી તો શકીએ, જતા જ નથી. અને એટલો બધો આનંદ થાય છે કે હું બધું જાણું છું, મેં કેટલું સાંભળ્યું, મેં કેટલું વાંચ્યું, મને તો બધી ખબર છે, આ શાસ્ત્રમાં આમ છે, આ ગ્રંથમાં આમ છે, આને આ કીધું છે બધી. હવે એથી અંદર તો જા, એટલે બાર ભાવનાનો બીજો શબ્દ કીધો અનુપ્રેક્ષા. એટલે તું શબ્દથી વિચારીને ભાવ સુધી જા. અનુપ્રેક્ષા એટલે શું? કોઈ પણ શબ્દને પકડીને એના ભાવને પકડી લેવાનો, પછી શબ્દ છોડી દેવાનો. સંસાર અનિત્ય છે આ શબ્દ છે, હવે એની અનુપ્રેક્ષા કરવી છે. ભાવનામાં જવું છે પણ કરવી છે અનુપ્રેક્ષા. સંસાર અનિત્ય છે, સંસાર અનિત્ય છે તો સંસારની અનિત્ય છે તો સંસારના દરેક પદાર્થ અનિત્ય છે. હવે એક પદાર્થનો વિચાર કર, પહાડો નિત્ય કે અનિત્ય? કોઈ પણ વસ્તુ, મારું ઘર, મારો એની સાથેનો સંબંધ, મારા સ્વજન, મારો પરિગ્રહ, એક કે કોઈ પણ વસ્તુ તને એમ લાગતી, બ્રિજ, મોટા મોટા નહેરો, કેનાલ્સ, રાજ્યો, રાષ્ટ્રો જગતની અંદરના, તો ઇતિહાસ ઉપર જે અત્યારે બધે ખંડેર સિવાય કંઈ નથી. કેમ? મોટા મોટા મહેલો હજારો વર્ષો પહેલાં બનાવ્યા ત્યારે પણ મજબૂત જ બનાવ્યા હતા. પણ સંસાર અનિત્ય છે, ધરતીનું જે સ્વરૂપ છે એ પણ કાયમ રહેતું નથી. ક્યાંક જ્વાળામુખી, ક્યાંક સમુદ્ર, ક્યાંક ખીણ, ક્યાંક પર્વતો, ક્યાંક પહાડો, ક્યાંક નદીઓ, દેશની રેખાઓ બદલાય, સરહદો બદલાય, અને આખું સ્વરૂપ ધરતીનું બદલાય, અરે આખા બ્રહ્માંડનું બદલાય જો આગળ ચાલે તો. આખું જો એનું નોલેજ ચાલે અને એનું વિચારધારા અનુપ્રેક્ષાની, તો સંસાર કહેતા આખું જગતનું, આ જગત એટલે મારી અત્યારે જાણીતી દુનિયા અને બીજી દુનિયાઓ આકાશમાં જે છે એ બધે બદલાય. આજના નોલેજથી તો આપણને ખબર પડે છે ને કે બદલાય છે, તો આપણે એનું અનુપ્રેક્ષા કરી શકીએ છીએ. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહો, ગ્રહમાળા બધું જ બદલાય છે, અને ત્યાંની સૃષ્ટિઓ જ્ઞાત કે અજ્ઞાત એનું સ્વરૂપ પકડાઈ ગયું. હવે હું સૃષ્ટિને નથી જાણતો, પણ હું એટલું કહીશ કે હશે તો એ બધું બદલાશે. કોઈ એમ કે સાયન્ટિસ્ટ કે મંગળનો ગ્રહ આટલા વર્ષ પહેલા હતો તો એ પહેલા હતો, આજે જુદો છે અને હજી જુદો થશે. આ પરિવર્તનશીલ અનિત્ય છે. સંસારના કોઈ પણ પદાર્થનું સ્વરૂપ અનિત્ય છે. એવું ને એવું એ સ્વરૂપ રહે નહીં, પરિવર્તન થયા જ કરે, પરિવર્તન થયા કરે. એ પરિવર્તનના પ્રકાર આપણને તત્વાર સૂત્રમાં કીધા છે, જેમાં દ્રવ્યનું યોગનું જ્ઞાન લઈએ તેમ થોડું આપણી અનુપ્રેક્ષાની ધારા આગળ ચાલે. શું કામ? ભાવ સુધી પહોંચે એટલે. ના ના એમ નહીં તો કે વિશસ્ત્ર પરિણામ થાય, પ્રાયોગિક પરિણામ થાય અને મિશ્ર પરિણામ થાય. ક્યાંક તમે એને પોતાની સાહજિક રીતે પહાડો બધા ગળી જાય એની જ બધી ધૂળ એને રેતી આવે છે. ક્યાંક એને બોમ્બાર્ટમેન્ટ કરે કોઈ તો એને પ્રાયોગિક પરિણામ કહે છે. પહાડ તોડે, આખું મસ્કત શહેર પહાડ તોડીને બનાવવામાં આવ્યું છે, બરાબર છે? એ બાજુ તો બધો પહાડ કેની કેટલી જગ્યા. કોઈને મકાન બાંધવું છે તો કે મારે પ્લોટ નથી, તારે પ્લોટ જેટલો જોતો મફત, તોડવાની જવાબદારી તારી. જેને જેટલું મકાન બાંધવું હોય, ઓફિસો બાંધવું હોય, બધું બનાવવાનું છૂટ. આ પહાડ જે છે એની તોડો, જેટલો તોડતા જાઓ એટલે તમે લેતા જાઓ. પ્રેમભાઈ બરોબર છે ને? પહાડ છે, રાજાએ કીધું એના ઉપર મારી માલિકી નથી, જે તોડે એની માલિકી. તો આ બધું પ્રાયોગિક છે અને વિશ્રસા પ્રાયોગિક, કંઈ ને કંઈ પ્રકારનું અને ક્યારેક મિશ્ર. પહાડ નબળા પડી ગયા હોય પછી કોક તોડી નાખે. ભૂકરવા થઈ જાય તો, પોલા થઈ જાય તો, પર્વત જેમ છે એમ વજ્ર જેવા પણ છે અને પોલા છે. તો એ બાજુના જે ગલ્ફ કન્ટ્રીઝના પહાડો કેવા છે? પોલા છે. હથોડો મારો તો ગુફા થઈ જાય એવા પોલા છે. પણ આપણે હવે એ ચર્ચા એટલા માટે નથી કરતા કે આ બધું જે કંઈ છે તે અનિત્ય છે અને જીવ એ કેવો છે? એ નિત્ય કેવો? સમતા શબ્દ. એનું જે કંઈ રચના ઘટના અથવા એનું જે કંઈ ઘડતર છે, સ્ટ્રક્ચર જેને કહીએ, અસંખ્યાત પ્રદેશ પરિમાણ આ છે, એમાં અનંત જન્મ મરણ કર્યા કેટલા ઘટ્યા? એક પણ પ્રદેશ આઘો પાછો થતો નથી, એક પણ પ્રદેશ ઓછો વધતો થતો નથી, એક પણ પ્રદેશમાં હાનિ વૃદ્ધિ પણ થતી. ઓહો, આવું સ્વરૂપ આ જીવનું, જીવની નિત્યતા કેવી! આ બધામાં પર્યાયની અનિત્યતા છે. જીવની અંદર અનિત્ય પર્યાય હોવા છતાં આત્મા દ્રવ્ય નિત્ય છે. એની પર્યાયો પણ એટલી જ પલટાણી છે જેટલું જગતની અંદર પરિવર્તન આવ્યું છે. પણ એ બધું જ પરિવર્તન પર્યાયમાં આવ્યું છે, દ્રવ્યમાં. એ અનુપ્રેક્ષા કરતા એને પોતાના જીવની નિત્યતા એ ભાવમાં આવી ગયો. હવે બધું જ અનિત્ય છે, હું એક શુદ્ધાત્મા નિત્ય છું. હવે એને એ ભાવ ભાવનામાં આવ્યો. અત્યાર સુધી એ માત્ર શબ્દમાં હતો, બુદ્ધિના સ્તરે વાત પકડી હતી, પણ એને ભાવના સ્તરે આવ્યું નહોતું. અને ભાવના એ જીવનું સ્વરૂપ છે. હવે એમાં પકડ, તું બુદ્ધિથી વાતને પકડશ અને પછી પકડ એનો વાંધો નહીં, પણ ઇતિશ્રી શું કામ કરશે? એમાંથી ભાવમાં જવાનો છે. એટલે જીવ અને અજીવ તત્વની શ્રદ્ધા, તત્વ શબ્દ, તત્વ ઉપરની શ્રદ્ધા તારી પાકી થઈ જવી જોઈએ. અને પછી એ જો થાય તો આત્માનુભૂતિ એ નિશ્ચિત. જે જીવ છે એની તને અનુભૂતિ થઈ ગઈ, જે નિત્ય છે એની અનુભૂતિ થઈ ગઈ. હવે એની ગમે તેટલી અનુપ્રેક્ષા કર, એમાંય અનુપ્રેક્ષા કરવાની, પણ એક જ જવાબ આવશે પહેલેથી છેલ્લે સુધી, નિત્ય છે, નિત્ય છે, નિત્ય છે. આટલી ગતિ બદલાણી નિત્ય છે, આટલી યોની બદલાણી નિત્ય છે, આટલા દેહ બદલાણા નિત્ય છે, આ અનંત જન્મ મરણ થયા નિત્ય છે, કેટલા કર્મો આવ્યા ને કેટલાય ગયા કેટલી વાર મોહની આવ્યા, કેટલી વાર અંતરાય આવ્યા, કેટલી વાર કાંઈ આવ્યું, કેટલી વાર કાંઈ આવ્યું નિત્ય, કેટલી વાર કેટલા માતા પિતા આવ્યા, કેટલા સ્વજન પરિજન આવ્યા નિત્ય, કેટલી વાર ઘરના ઘરમાં રહ્યો, ભાડાત માર્યો અને ક્યાંક ગુફા માર્યો, રસ્તા ઉપર રહ્યો, નિત્ય છે. કર અનુપ્રેક્ષા જેટલી થાય એટલી, તો આ નિત્ય છે નિશ્ચય સમય. અને એ નિત્યની એને અનુભૂતિ થઈ ગઈ, ઓહો હું તો આ બધા સંયોગોથી પર છું. સંયોગો ગમે તેટલા બદલાય, ગમે તે રીતે બદલાય, પણ એની અંદર રહેનાર સંયોગમાં હું તો આત્મા નિત્ય છે, શાશ્વત છે. આવી એને અનુભૂતિ થઈ જાય અનુપ્રેક્ષાના કારણે, તર્કથી નહીં, અનુભવના. અને આ અનુપ્રેક્ષા એ અનુભૂતિનું પરિણામ છે, કારણ કારણ બની શકે અનુભૂતિનું કારણ અનુપ્રેક્ષા. તો ત્યાં એને નિશ્ચય સંકિત પ્રગટશે. આપણો પ્રશ્ન છે સંકિત થતું જ નથી, થાકી જાય છે, કારણ કે આપણે શબ્દોમાં થાકી જઈએ, બુદ્ધિથી થાકી જઈએ. ભાવ અમર્યાદિત છે, ભાવને કોઈ સીમા નથી. ભાવ સિદ્ધત્વ સુધી પહોંચી શકે એમ છે, પણ ભાવમાં સ્થિરતા નથી એટલે આપણે થાકી જઈએ. આપણા ભાવમાં સ્થિરતા નથી રહેતી, થોડી વાળી ભાવ કર્યા તો આ મન વચન કાયાની સ્થિરતા તૂટી જાય છે. જે સાધના શરૂ કરવાની છે એનો પહેલો જે ગુણ છે એ સ્થિરતા છે. ભાઈ સ્થિરતા તો છે નહીં, માટે સ્થિરતા પકડો. બીજી હવે વસ્તુ એકવીસ, પ્રીતિબેન કે જીવ અજીવ કહેતા બંધ આવશે, મોક્ષ આવશે, પુણ્ય આવશે, પાપ આવશે, નિર્જર આવશે. એની અંદર નું મુખ્ય પોઈન્ટ સંકેત નું લક્ષણ શું કીધું? મૌન. હવે એ વાતને કૃપાળુ દેવે શું કીધું? સમજ્યા તે, જો તું સમજ્યો છું તો મૌન થઈ જાય. મુનિ મૌન છે, પણ મુનિને દેહના ધર્મો કરવા પડે છે ત્યારે મુનિ આત્માથી મૌન છે, એટલે ગુપ્તીનો ધારક છે અને વ્યવહારમાં એ સમિતિનો ધારક છે. સમિતિ અને ગુપ્તિમાં શું છે? સ્વભાવની જે ક્રિયા છે એમાં મૌન છે, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ અને મનોગુપ્તિ. પણ જ્યાં દેહના ધર્મો છે ત્યાં એની સમિતિ છે. સમિતિ એટલે ઉપયોગ પૂર્વકની ક્રિયા છે, ચાલે છે, એ આહાર લે છે, એ વસ્તુ લે મૂકે છે, અને એ કુદરતી જે કંઈ એની ધર્મો છે એ બજાવે છે. પણ સેનાથી? સમિતિ. સમિતિ એટલે જૈણાપૂર્વક, ઉપયોગપૂર્વક, યત્નાપૂર્વક, આત્માની હાજરીથી કરે છે બધું. આત્માની ગેરહાજરી માનીને કંઈ કરતો નથી. એટલે જે કંઈ કરવું હોય એ કરવું, પણ આત્માને સાક્ષીમાં રાખીને કરવું, આત્માની હાજરીના ભાન સાથે કરવું, આત્માના ઉપયોગને રાખીને ક્રિયા કરવી, તો યત્ન કહેવાય, અપ્રમાદ કહેવાય, એને અપ્રમત યોગ કહેવાય. કરવું છે એવા એટલે કહ્યું કે ધર્મની ક્રિયા પણ આત્માના આધાર ઉપર, અધિષ્ઠાન ઉપર કર. પૂજા કરવી છે, આત્માને હાજરીમાં રાખીને કર. સામાયિક કરવી છે, આત્માને હાજરીમાં રાખીને કર. માળા, મંત્ર, જાપ, સ્વાધ્યાય, ભક્તિ, યાત્રા, જે અનુષ્ઠાન કરવા હોય એ બધા કર. ઇવન આહાર કરવો છે તો આહાર પણ કર, પણ કોની હાજરી? એટલે કે હું આત્મા છું એનું વિસ્મરણ કરીશ નહીં. એટલે એ જાગૃતિને કારણે, એ યત્નાને કારણે, એ જૈણાને કારણે ક્રિયા થવા છતાં કર્મબંધ થતો નથી. દસ વૈકાલિકમાં શું કીધું? જે જૈણાપૂર્વક ચાલે છે, ઉઠે છે, બેસે છે, ખાય છે, પીએ છે, સુવે છે, તે એ બધું કરવા છતાં કર્મબંધ કરતો નથી. આપણું આગમ સૂત્ર દસ વૈકાલિક શું કામ નથી કરતો? આત્માની સાક્ષી કરે છે, એ જાગૃત છે, એનું મુનિપણું જાગૃત છે. આ એક મુનિપણું, અને એને વ્યવહાર સમ્યકત્વ, અને વ્યવહાર સમ્યકત્વ કહેવાનું કારણ શું? નિશ્ચયનું. જેને વ્યવહાર સમ્યકત્વ નથી એણે માત્ર દ્રવ્યાની યોગ અને એકાંતના આધારે કહે કે અમે તો નિશ્ચય સંકેતની જ વાત કરીએ, નિશ્ચય સંકેત જ કેમ થાય, અને નિશ્ચય સંકેત આત્મા જ છે, એટલે ઓલું વ્યવહાર સંકેત કાંઈ ન કરે, યત્ન ન કરે, આચાર ન કરે, સંયમ ન કરે, સંવર ન કરે, એ બધું વ્યવહારમાં ખપાવી દે. અહીંયા શાસ્ત્રની આજ્ઞા છે કે નિશ્ચય સમ્યક દર્શનનું તે નિમિત્ત છે. અને પણ આની પાસે પાછું બીજો તર્ક આપ્યો પંડિતોએ કે નિમિત્ત કંઈ કરતું નથી, અને એ જ્યારે તર્ક ચાલ્યો નહીં ત્યારે કે નિમિત્ત વિના કંઈ થતું. હવે આમાં ક્યાંય એક નિમિત્ત કંઈ કરતું નથી, પછી કે નિમિત્ત વિના કંઈ થતું નથી, અને છતાં ઓહો વાહ શું કીધું! અને બધું બુદ્ધિના ખેલમાં શું મેંડા છો, આડેધડ. નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્ત વિના થતું નથી, બે વાતને તમે સમજો ને ભાવ ઉપર લઈ જાઓ. પણ છતાં શબ્દોમાં કઈ મજા આવી જાય, તું ખાતો નથી, આત્મા ખાઈ શકે નહીં, આ મજા આવી ગઈ, બસ આ વાતમાં મજા આવી. એટલે આ બધા બુદ્ધિના સ્તરે કોઈથી રંજન રંજિત થવામાં અને કોઈનું રંજન કરવામાં આ જીવે અનંત કાળ ગયેલો. કૃપાળુદેવ 108ના પત્રમાં આ મનોરંજન નથી ધર્મ, એ ધર્મ એ મનોરંજન નથી, આ અદ્ભુત પ્રતીતિ છે. અને સરળ છે પાછી, પણ તું રંજનમાંથી બહાર નીકળતો ને, લોક રંજન કરવા બેઠો છે, મનોરંજન કરવા બેઠો છે, એમાંથી બહાર નીકળ. સરસ વાત કરી છે, એનું નિમિત્ત છે. જો નિમિત્ત કઈ ન હોય તો એ મૂકી જ નહીં, વ્યવહાર સમય દર્શનને કોઈ મહત્વ જ નથી જો નિમિત્ત ન હોય તો. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં શું કીધું? સદગુરુ આજ્ઞા નિમિત્ત કાળ. બધા સિદ્ધ સમજે, જે સમજે તે થાય, પણ કોણ સમજશે? સદગુરુ આજ્ઞાજીને. અને પછી કીધું ઉપાદાનનું એ જે તજે, આ નિમિત્તને જે તજશે, નિમિત્ત પ્રત્યેનો આવો એકાંતિક ભાવ જે રાખશે કે નિમિત્ત કાંઈ કરતું નથી, તો કે છે પામે નહીં સિદ્ધત્વને. અને પછી બીજું કીધું એ વધારે ડેન્જરસ છે, રહે ભ્રાંતિમાં. અનાદિથી જે ભ્રાંતિમાં સબળતો ચાલ્યો આવ્યો છે એમાં જ સ્થિત રહેવાનો છે, હલશે નહીં, ડગશે નહીં, ભ્રાંતિમાંથી ડગશે નહીં. રહે ભ્રાંતિમાંથી, બહુ કડક વાક્ય છે. સિદ્ધત્વ ન પામે તો ન પામે, પણ તું તો ભ્રાંતિમાં જ રહી જઈશ, અને આત્મ ભ્રાંતિ સમરો અજ્ઞાન સમ નથી કીધો. તારું અજ્ઞાન હશે તો કોક બી જ્ઞાન, પણ ભ્રાંતિમાં સ્થિત થઈ ગયો એટલે બને આવી ભાઈ. અને પછી પૂછ્યું અભવીનું સ્વરૂપ શું? બસ તારું સ્વરૂપ સમજી લે એટલે અભવીનું સ્વરૂપ સમજાઈ જાય. પછી 222 કોને લેવાનું છે? 22 એટલે
સમ્યક્ત્વ રહિત આત્મા સારી પેઠે તપ કરતો હોય. 222 સમ્યક તો રહીત આત્મા સારી પીઠે તપ કરતો હોય તોય કરોડો વર્ષે પણ મોક્ષ પામી શકતો નથી. ટૂંકમાં સમજ્યા વગર કરે એ કઈ થાય નહીં. કેન્દ્રમાં રાખીને નો થાય તો એનું કઈ પરિણામ આવે ને મિકેનિકલ થઈ જાય.
એ શરીરની ક્રિયા છે,
શરીરની ક્રિયા.
જ્યાં આત્મા નથી ત્યાં છે શું? બે ભેગા છે.
હવે એને લક્ષ હોય તો અમને અમારે આત્માનું અનુભૂતિ નથી, પણ આત્માનો ટાર્ગેટ છે તો અમારું ગણાય તો છે ને?
તો ગણાય, તો એ કારણમાં ગણાય. વૈરાગ્યાદી સફળ તો જો સો આત્મજ્ઞાન, એ પેલી વાત, એ નથી આપણું. પણ તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન લક્ષ છે ને, અમે કરીએ છીએ. હવે આ ધર્મ આત્મા પ્રાપ્ત કરાવે તો છે, પણ સમ્યકત્વ રહીત આત્માનું અભાન પણ છે અને ક્રિયા કરે તો એ ક્રિયા કોની થાય છે? આત્માનો તો અભાવ છે, દેહની થાય છે. અને આત્માનું સ્વરૂપ ભાવ સ્વરૂપ છે, ભાવ વિનાની ક્રિયા છે. હવે હઠ યોગીની ક્રિયા અને આની ક્રિયામાં શું ફેર? ચાલીસ દિવસ સમાધિમાં છે, માથું નાખી દીધું અંદર અને બધું માટી વાળી દીધી અને જવારા ઉગાડે અને એમ કે ચાલીસ દિવસ પછી મને પાછો બહાર કાઢજો. હવે એક જણાએ માસ ખમણ કર્યું છે અને આને બધી વધારી રહ્યા છે. એટલે ક્રિયાને જો સ્વરૂપ માનીને જો એની આપણે ગુણવત્તા કરીએ ને આહા ને કેટલું ને એ જે ઓહો આવે છે કે ભાઈ સમ્યકત્વ રહિત એની ક્રિયા હશે તો ભલે એની ક્રિયા રહી, કઈ વાંધો નહીં. પણ એ કઈ આત્મલક્ષી ન હોવાને કારણે એ કોઈ મોક્ષના હેતુભૂત થવાની નથી. હવે જે ક્રિયા મોક્ષના હેતુભૂત નથી થતી એ કેટલી કરી એ ગણતરી કરવાનો શું અર્થ? જેમ પૈસો મોક્ષના હેતુભૂત નથી તો આની પાસે આટલા કરોડ છે તો કે એના કરતા આની પાસે વધારે છે. હવે ગમે એટલા હોય પણ જે સંપત્તિ મોક્ષના હેતુભૂત નથી એની ગણતરી કરી કે એનો રેકોર્ડ તોડવાનો એનો શું અર્થ? એમ જે ક્રિયા તને મોક્ષના હેતુભૂત થતી નથી તો એ ક્રિયાનો સરવાળો ગમે તેટલો મોટો હોય એ મોક્ષનો હેતુભૂત નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિના નિદાન રૂપ નથી એટલે આત્માના લક્ષ્ય પણ થયું નથી. તો એ ક્રિયાનો શું અર્થ? એનો સરવાળો કે મેં કેટલી કરી. એટલે કહ્યું કે વહ સાધન બાર અનંત કયો, ઓર વહ અનંત કયો વહ અનંત બાર કયો. બધા સાધનો એમાં કયું સાધન બાકી રહી ગયું એ ફરી ત્રણ ગાથા વારંવાર વિચારી કે કયું બાકી રહી ગયું. તદપી કછુ હાથ, એટલે પછી અબ ક્યો ને વિચાર થાય મનસે કછુ ઓર રહા ઉન સાધન છે. એ કાં તો સમ્યકત્વ સહિત થાય કાં સમ્યકત્વના લક્ષ્ય થાય, કાં આત્મજ્ઞાન સહિત થાય તો સફળ છે અને કાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ માટે થાય તો સફળ છે, નહીં તો નહીં. હવે લક્ષ્ય જે બંધાવવાનો છે ઉપદેશકો ધર્મગુરુએ એ આત્મજ્ઞાનનો બંધાવવાનો છે. સમજાવવાનું છે એને જીવ અને અજીવનું ભેદ જ્ઞાન કરાવવાનું છે કે તું જીવ છો, અજીવમાં હોવા છતાં પણ તું જીવ છો અને અજીવ એ તારાથી જુદું છે. એ સંયોગથી છૂટા પડવું એનું નામ ધર્મની આરાધના. અનાદિનો સંયોગ છે, ખાણ અનાદિ અનંત, પણ આ સંયોગથી છૂટા પડી જવું બસ આ જ ધર્મનો પુરુષાર્થ છે. શું કરવું છે કે હું સંયોગમાં છું. સેના સંયોગમાં? દેહના સંયોગમાં. સંયોગથી છૂટા પડવું જ મારે. છૂટવું છે સંયોગથી. સંયોગથી આ ભાવ બરોબર બેસી જાય. આપણે જ્યારે જ્યારે કંઈ કરીએ ત્યારે સંયોગથી છૂટવું છે અને સંયોગ મને અજીવનો છે. હું તો જીવ છું પણ અજીવના સંયોગમાં છું. ક્યારથી છું? અનાદિથી છું, અનાદિથી છું. અને એને માટે કોઈ ઉપાય છે? તો કે આ છે ધર્મ, છે વિતરાગનો ધર્મ, છે એ કેવળ આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ આત્મામાં છે. એ આત્મધર્મને અર્થે જે કંઈ કરવામાં આવશે એ કાં તો આત્મજ્ઞાન સહિત થશે અને કાં આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુરૂપ થશે. આ સિવાય કોઈ બીજો ત્રીજો માર્ગ નથી. કેટલી બધી વાતને સાદી કરે છે ધર્મ, કેટલો સરળ છે, કેટલો સંક્ષિપ્ત છે. માત્ર સમજણ એમાં વધારે જોઈએ. એટલે કહ્યું કે કરોડો વર્ષ શબ્દ મૂકી દીધો. શું કામ? કે જન્મો જન્મ ભલે ને કરે પણ મોક્ષ પામી શકતો. 223 રેખાબેન, સમ્યક દર્શન એટલે એ આત્માના ભાવથી, આત્માના જે કંઈ પોતાનો પ્રતીતિ છે એનાથી રહિત થયો. જીવ ભાવ પોતે જીવ છે, એ જીવ ભાવથી રહિત થયો એનો મોક્ષ નથી. એ તો પૂરેપૂરો ભ્રષ્ટ થયો. વ્યવહારની અંદર આપણે કહીએ ભ્રષ્ટ થઈ ગયો, તો વ્યવહાર ચારિત્રથી ભ્રષ્ટ થયો હોય તો આપણે કંઈક ભ્રષ્ટ થઈ ગયું. કુટુંબ કયું છે, કેવું ભણ્યો છે, કેવું એની ખાનદાની છે, એથી વિપરીત કંઈક કરે એ બધું ભૂલીને એને પોતાના કુળનો, ખાનદાનીનો, જાતિનો કોઈ ખ્યાલ નથી. એને જે વ્યવહાર કરે આપણે ક્યાંક ભ્રષ્ટ થઈ ગયો. ભ્રષ્ટ એટલે જે ન કરવું જોઈએ એ કરી ગયો છે. એમ અહીંયા સમ્યક દર્શનથી એટલે હું આત્મા છું, જીવ છું, જીવ ભાવથી રહિત થઈ ગયો. એ હાચો ભ્રષ્ટ પતી ગયો. એ કેવો થઈ ગયો? જીવ ભ્રષ્ટ થઈ ગયો, પૂરો ભ્રષ્ટ થઈ ગયો. કારણ કે સમ્યક્ત્વ રહિતનો મોક્ષ થાય પણ ચારિત્ર રહિતનો મોક્ષ થાય. કે ભલે કદાચ ચારિત્રની અંદરથી કર્મના ઉદયને કારણે આઘો પાછો થયો થાય. નંદીસણ મુનિ, અરણિક મુનિ, આ બધા ઉદાહરણો શાસ્ત્રમાં આવે તો કૃપાળદેવે શું લખ્યું છે? કહો. ચારિત્ર મોહનો લટક્યો ઠેકાણે આવી શકે છે પણ દર્શન મોહનો લટક્યો ઠેકાણે પડતો નથી. એટલે જેણે પોતાનું સ્વત્વ, જીવત્વ જાળવવું છે એ કદાચ ગમે તે પ્રકારનો ભ્રષ્ટ થયો હોય તો ઠેકાણે એ પાછો ફરી શકે છે. જેવું એને એ જો પોતે ત્યાં પોતો હું જીવ છું, આત્મા છું એટલા ભાન સાથે હોય અને આચારમાં ભ્રષ્ટતા આવે અથવા તો કંઈ ઉણપ થાય, કર્મને કારણે થાય, ઉદયને કારણે થાય, અશુભ કર્મને કારણે થાય, અંતરાયને કારણે થાય, પણ એનું હજી કે છે કે જ્ઞાનમાં, તત્વ સિદ્ધાંતમાં એમ કે છે કે જ્યાં સુધી એને પોતાનો જીવભાવ સાબુત છે ત્યાં સુધી એ ઠેકાણે આવી શકે છે. ભલભલા મુનિઓ જે કંઈ ચારિત્ર ભ્રષ્ટ થઈને સંસારમાં ચાલ્યા ગયા એ ફરી પાસે આવીને આત્મસાધનામાં જોડાયા કારણ કે એનો જીવભાવ, તો એનું મૂળ તત્વ જાગૃત હતું તો ફરીથી એ જાગૃત. જેમ આપણે દેવતા પહેલા જૂના જમાનામાં ઢાંકણીમાં રાખી દઈએ પછી ઉપર રાખ નાખી, સાંજે રસોઈ કરવી હોય તો પાછું એટલે ઢેખારવો કે હવે તો બધું તમને ખબર પડે વધારે તો કે એ ઢેખારી દે અને સાંજે પાછો જોઈ ત્યારે મીણા કરે. એમ કદાચ આવી રીતે રાખથી એ અવરાઈ જાય. પરંતુ જો જાગૃત હોય તો ગમે ત્યારે પાછો કોઈ એવો જ્ઞાની જેને આવીને ફૂંક મારે તો એમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય. એટલે ચારિત્ર રહિતનો મોક્ષ થાય એટલે વ્યવહાર ચારિત્ર ક્યારેક પ્લસ માઇનસ થાય, આની વૃદ્ધિ થાય તો પણ સિદ્ધાંતમાં આત્મ અનુભૂતિવાળાનો મોક્ષ થાય એમ કહ્યું છે. આનો તો ચારિત્ર ભ્રષ્ટ હશે તો પણ મોક્ષ થશે, પણ આત્મા જ અનુભૂતિ એ વિસરાવી દીધી હોય તો ન થાય. એટલે સમ્યકત્વ રહિત આત્માનો કદી મોક્ષ ન થાય. તો એણે જીવે હવે પહેલું બે વસ્તુમાં તો પ્રાયોરિટી કોને આપવાની? સમ્યકત્વને પ્રાપ્તિ આપવી, કે મારા જીવનમાં સમ્યકત્વ પ્રાપ્ત થવું જોઈએ. ચારિત્રના પાસા હજી કદાચ ઉદયમાં ન આવ્યા તો વાંધો નહીં, કદાચ ન આવ્યા તો વાંધો નહીં, પણ જો સમ્યકત્વ હશે તો આ નહીં તો આવતા ભવે. પંદર ભવમાં મોક્ષ કીધો શું કામ? સમકી તેમને એમ રાખ્યું, ફેરફાર ક્યાં થયા? ચારિત્રમાં ફેરવા. કે આ વખતે સર્વસંગ પરિત્યાગ ન કરી શક્યો, દેશ ત્યાગ ન કરી શક્યો, પછી કરશે, પછી કરશે. જીવનો આરોહણ ક્રમ ચાલુ રહેશે. ચોથું ગુણ સ્થાનક રાખીને પાંચમું છે, પાંચમું રાખીને છઠ્ઠું છે, છઠ્ઠું રાખીને સાતમું છે. આ બધી ક્રિયા કીધી પંદર ભાવની અંદર, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. એ બધો ગણિતાનો યોગ છે, છોડી દો. પણ મૂળ વાત એ રહી કે સમ્યકત્વ છે અને ચારિત્ર નથી, પણ સમ્યકત્વ છે તો મોક્ષ થાય. સમ્યકત્વ નથી અને ચારિત્ર છે તો નો થાય. તો બે ની અંદર પ્રાયોરિટી કોની આપવાની? પસંદગી કોની આપવાની?
સમ્યકત્વ રહિત નું ચારિત્ર તો મિથ્યાત્વ છે. સમ્યકત્વ રહિત નું ચારિત્ર હોય
એ બધું મિથ્યાત્વ થાય, એટલે જ મોક્ષ. પણ અહીંયા જે વાત થાય છે કે કેને પ્રાયોરિટી આપવી, તો જીવે મનુષ્ય જન્મની અંદર શું કરવું? સમ્યકત્વ સ્વરૂપની શ્રદ્ધા કરવી, પ્રતીતિ કરવી. એ પ્રતીતિની અંદર જેટલો વ્યવહાર બાધક હોય, અત્યારે મારે દીક્ષા જ લઈ લેવી, આવો સંન્યાસ જ લેવો, આ બધા ચારિત્રના ચિહ્ન નિશાન જે એના પેલા છે વેશ વગેરે આ મગજમાં રાખીને જે ફરે, પેલા મારે સમ્યકત્વ પ્રાપ્ત કરવું છે. સમ્યકત્વ હશે તો ગમે તે લિંગમાં મારો મોક્ષ છે એ બરોબર છે. સમ્યકત્વ હશે તો કદાચ મારું આ સ્વલિંગની અંદર નહીં હોય તો ગ્રસ્ત લિંગમાં પણ મોક્ષ, અન્ય લિંગમાં પણ છે. કોનો થાય મોક્ષ? જેને સમ્યકત્વ છે. એટલે સમ્યકત્વ એટલે આત્મા, જેને હું આત્મા છું આવું શ્રદ્ધાન થયું છે. તો આપણે અત્યારે શું કામ આ દર્શ મૂકીએ છીએ કે ક્યારે કેમ થાય છે કે આ નથી આ નથી આ નથી? અરે જેને સમ્યકત્વ છે એ મોક્ષના માર્ગ ઉપર છે. જેને સમ્યકત્વ જ નથી અને આખો દી ધર્મમાં જુઓ ધેરે અપાસરે પૈડો ને પાયત્રો રહીએ છે, ભાઈ એનો મોક્ષ નહીં થાય. આપણે કોઈની ટીકા નિંદા નથી કરતા, જે સાધક છે એને પેલા શું કરવાનું છે એ સમજવાનું છે. કે તું આ બધું કરવા જઈશ અને સમ્યકત્વ તો મળશે જ નહીં, કોઈ આત્માની વાત કરતું નથી, કોઈ જ્ઞાનની વાત કરતું નથી, કોઈને ભેદ જ્ઞાનમાં રસ નથી, બધાને ક્રિયા કરો ક્રિયા કરો માંડો છો. આવા સમ્યકત્વ રહિત આત્માનો કરોડો વર્ષ સુધી પણ આ તપ કરે કે આ બધી ક્રિયાઓ કરે તો પણ એનો મોક્ષ નથી. અને સમ્યકત્વ સહિત છે એ આત્માનો આજ નહીં તો કાલ મોક્ષ છે. એને કોઈ ક્રિયા કરાવનાર હોય કે ન હોય, અંદરથી કર્મનું જોડ તૂટશે અને અંદરથી એ પ્રકારના ચારિત્રમાં વૈરાગ્ય જાગશે. વૈરાગ્ય અંદરથી જાગે છે, બહારથી આવતો નથી. બહારથી ત્યાગ આવે, તમે આ છોડો, તમે આ છોડો, તમે આ છોડો, તમે આના પચકાણ લ્યો, તમે આના લ્યો, એ બહારથી આવે. વૈરાગ્ય અંદરથી. એક પણ વસ્તુના પછકાણ નથી છતાં એક પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નથી, આ વૈરાગ્ય છે. આ વિરતિના પરિણામ છે, આ વિરક્તિ ભાવ છે. એક પણ વસ્તુના પછકાણ નથી છતાં એક પણ વસ્તુ પ્રત્યે આસક્તિ નથી, મોહ નથી. કારણ કે એની શ્રદ્ધા સંકિતની શ્રદ્ધા છે. ભેદ છે. આગળ 224 મોક્ષ નિર્વાણ કોણ પામશે? જેનું દર્શન દર્શન શુદ્ધ છે, આત્મા જેનો શુદ્ધ છે. આત્મસિદ્ધિની ગાથા, આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહી, આ શુદ્ધની વ્યાખ્યા આપી છે. એકે આભાસ દાખલ કરીશ માં આત્મામાં, જાણે અજાણે, ન રૂપનો, ન સ્વરનો, ન શબ્દનો, ન રંગનો, ન ગંધનો. શુદ્ધ છે જેનું દર્શન એ નિર્માણ પામશે. બહુ સરસ વાત કરી છે. સમ્યક દર્શન રહિત વ્યક્તિ ક્યારે મોક્ષને પ્રાપ્ત કરી શકશે? તો બીજો પ્રયત્ન, દર્શન મેળવ્યા પછી દર્શન શુદ્ધિ. સમ્યક દર્શન થાય પછીનો પ્રયત્ન દર્શન શુદ્ધિનો. અને છેલ્લી ગાથા 525. ક્યાં કીધું છે? વચનામૃતનું વાક્ય, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ અને બીજી બાજુ આવું જાગૃત એક પળ, તો વધારે કિંમતી કોણ? જાગૃતિની એક પળ. બસ, એટલે આ જે ત્રણ લોકની સંપદા છે એ પર છે, એ અજીવ છે, એ જડ વૈભવ છે, એ બધો અજીવ. એક બાજુ એ છે અને બીજી બાજુ સમ્યકત્વ, પોતાના આત્મ સ્વરૂપની પ્રતિ છે. આત્માથી સૌ શ્રેષ્ઠ શું? લાભ કયો સૌથી શ્રેષ્ઠ? તો તને લાખ રૂપિયાનો સોદો મળે ને બીજી બાજુ આત્માનું જ્ઞાન મળતું હોય તો શું કરો? તો તું એમ કે કરોડ લઈ લો પછી આત્મા તો મળશે, કારણ કે ખીચડીને કઢીનું કરીશ તો આત્મા આવશે? નહીં આવે. દૂધ પાકનું કરીશ ને તો એ આત્મા નહીં પકડાય. વિશેષ અવસર.